ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या पक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं।
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट, रविवार तारीख 29 जुलाई 2012। श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय क्रमांक पत्रांक 630 नो अपनो स्वाध्याय चालू छे। सौभाग भाई त्रण प्रश्न पूछा था, बे प्रश्न की विचारणा आपने करी। त्रीजा प्रश्न में एम जणाव्यु छे के शरीर ना अमुक भाग में पीड़ा होय त्यारे जीव त्यां वड़गी रहे छे, तेथी जे भाग में पीड़ा छे ते भागनी पीड़ा वेदवा सारू तमाम प्रदेश ते तरफ खेंचाता हशे। जगत में कहेवत छे कि ज्यां पीड़ा होय त्यां जीव वड़गी रहे छे, तेनो संक्षेप में उत्तर। ते वेदना वेदवा में केटलाक प्रसंगे विशेष उपयोग रोकाय छे अने बीजा प्रदेशनू ते भणी केटलाक प्रसंगमां सहज आकर्षण पण थाय छे। कोई प्रसंगमां वेदनानू बहुलपणू होय तो सर्व प्रदेश मूर्छागत स्थिति पण भजे छे अने कोई प्रसंगमां वेदना के भयना बहुलपणे सर्व प्रदेश एटले आत्माने दशम द्वार आदि एक स्थानमां स्थित थाय छे। आम थवानो हेतु पण अव्याबाध नामनो जीव स्वभाव तथा प्रकारे परिणामी नहीं होवाथी तेम वीर्यांतरायना क्षयोपशमनु समविषमपणु होय छे। त्रीजा प्रश्ननी विचारणा पेला गया स्वाध्यायमां बीजा प्रश्नना संदर्भमां आपणे जे वात करी हती ते कथानकमां गौतमनी साथे पुण्य श्रावक नहीं પણ આનંદ શ્રાવકની વાત હતી, સરત ચૂકથી એ જરા વાત રહી ગઈ છે એ માટે તસ્મિચ્છામી દુઃખનો પ્રશ્ન છે કે શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તો શું બધા પ્રદેશો જીવના તે તરફ ખેંચાતા હશે? અનુભવ એવો છે કે જ્યાં પીડા હોય ત્યાં જીવ વળગી રહે છે, આ સર્વનો અનુભવ છે। કોઈ જગ્યાએ ક્યાંક પીડા, કસક, વેદના, વ્યાધિની તીવ્રતા હોય તો જીવ ત્યાં જ ચોંટી રહે છે અને એમ થાય કે કંઈ બીજું કામ સૂઝતું નથી। તો આમાં બધા પ્રદેશો ત્યાં જાય છે, પ્રદેશોનું ત્યાં આકર્ષણ થઈને ખેંચાય છે, કૃપાળુદેવ એની જુદી જુદી અવસ્થા બતાવે છે। જ્યારે જીવને શરીરમાં વેદના આવે છે ત્યારે વેદનાના પ્રમાણમાં અને જીવનો જે બળ છે આત્મબળ છે, અનંત વીર્યનો એ સ્વામી છે, એનું વીર્યબળ છે. અને જીવનો જે સ્વભાવ છે અવ્યાબાધ સ્વરૂપ, એનું સુખ, એની શાંતિ એ બાધારહિત, પીડારહિત છે. એ જે છે એ સ્વભાવ તથા પ્રકારે પરિણામી છે કે કેમ, એના જુદા જુદા અવસ્થા બતાવે છે. કે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. પહેલી વાત તો એ છે કે વેદના વેદવામાં જીવનો ઉપયોગ ત્યાં વિશેષ ઉપયોગ રોકાય છે. જીવ ત્યાં ને ત્યાં જ એનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં રહે. અત્યારે એનો ઉપયોગ ધારે તો આખા લોકમાં ફરી વળે છે, પરંતુ જ્યારે એને વેદના હોય છે ત્યારે આ પહેલી સ્થિતિ કે જીવનો ઉપયોગ ત્યાં વિશેષ પ્રકારે રોકાઈ રહે છે, એથી આગળ જઈ શકતો નથી. બીજામાં કે છે, બીજા પ્રદેશનું કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. એક ભાગની અંદર વેદના હોય તો શરીરના બધા ભાગો એને એ આકર્ષણ થાય છે કે ત્યાં કેવું છે, કેટલી તીવ્રતા છે, કેવું દુખે છે, શું થાય છે, થોડી થોડી વારે થાય છે, કાયમ રહે છે, શું થાય છે. આવી ઉત્સુકતાને કારણે બીજા પ્રદેશો છે જે બધા પ્રદેશની અંદર જીવના બધા ગુણો રહેલા છે તો એને આકર્ષણ થાય છે. ત્યાં જે જગ્યાએ પીડા છે એ પ્રદેશની અંદર એનો ઉપયોગ રોકાય છે અને બીજા પ્રદેશોનો ઉપયોગ, એમાં એનો વિશેષ ઉપયોગ, ત્યાં એના પ્રત્યેનું આકર્ષણ થાય છે. કે શું છે એટલે જરા આપણે કંઈક ઝીણવટથી જરા વધારે ધ્યાન દઈને જોવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે, તો ત્યાં સહજ આકર્ષણ થાય છે. કોઈ પ્રસંગમાં વેદનાનું બહુલપણું હોય તો સર્વ પ્રદેશ મૂર્છાગત સ્થિતિ પણ ભજે છે. ત્રીજી અવસ્થા, ખૂબ ઘણી વેદના હોય તો જીવના બધા પ્રદેશો એનું ચૈતન્ય સ્વભાવ ચૂકી અને મૂર્છાગત સ્થિતિ દેભાન થઈ જાય છે. કોઈ વાર ઘણી વાર પડે છે, અકસ્માત થાય છે, ત્યારે આપણને એમ થાય છે કે ચોટ તો ક્યાંક લાગી હશે, પણ એના બધા પ્રદેશો વેદનાનું બહુલપણું હોવાને કારણે એ ત્યાં મૂર્છાગત સ્થિતિને ભજે છે. આ ત્રીજો પ્રસંગ. અને કોઈ પ્રસંગમાં વેદના કે ભયના બહુલપણે સર્વ પ્રદેશ એટલે આત્માની દસમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. કોઈ વાર એવું પણ જોવા મળે છે કે વેદનાનું બહુલપણું હોય એની સાથે ભયનું પણ બહુલપણું હોય, અને એ બહુલપણું હોય ત્યારે જીવ પોતાના બધા જ પ્રદેશોને સંકોચી લે. દરેક જીવને પોતાનો સ્વરક્ષણ, બચાવ કરવાની વૃત્તિ હોય, એ બચવા માટે પ્રયત્ન કરે અને એ બધા પ્રદેશોને સંકોચીને, પ્રદેશમાં અગુરુ લઘુ સ્વભાવ છે, એ સંકોચીને એ કહે છે આત્માની દસમ દ્વાર આદિ એક સ્થાનમાં સ્થિતિ થાય છે. દસમ દ્વાર એટલે બ્રહ્મરંધ, તાળવાની પાસે જે એક છેલ્લું છિદ્ર છે, એ છિદ્ર અદ્રશ્ય છિદ્ર છે, એ દ્વાર એને દસમ દ્વાર કહે છે. બાકીના નવ દ્વાર છે એ તો આપણને દેખાય છે, આંખના, કાનના, નાકના, આ બધા દ્વાર તો ઓપન છે, પણ એક દ્વાર એવું છે કે જે અદ્રશ્ય છિદ્ર છે. એ દસમ દ્વાર, એ યોગની વિદ્યાની અંદર આ વાતનો અભ્યાસ આવે છે. એ દસમ દ્વારમાં બધા એના બધા પ્રદેશો જીવ આપણે કે તાળવે ચોટી ગયો છે. શરીરમાં ચૈતન્ય ક્યાંય દેખાય નહીં. કોમામાં જ્યારે જીવ આવી જાય, કોઈ પણ પ્રકારની એવી મૂર્છામાં પડી જાય કે શરીરનો બધો જ ભાગ અચેતન જેવો જ લાગે, માત્ર ડોક્ટર જ એમ કહે કે ના એ જીવે છે, એનો જીવ તાળવે ચોટી ગયો છે. પ્રદેશોનું કેન્દ્રીકરણ થયું છે, વેદનાની બહુલતા છે, ભયની બહુલતા છે, એ ભયને કારણે એનો જીવ એક જગ્યાએ ચોટી ગયો છે. એ કહે છે એવી સ્થિતિ પણ થાય છે. અને આમ થવાનો હેતુ કેમ થાય છે? આ બધું બધા જ પ્રદેશ સમ છે, બધા જ પ્રદેશની અંદર અનંત ગુણો આત્માના જે છે એ બધા જ પ્રદેશમાં સ્થિત છે, પણ કે છે અહીંયા જીવનો અવ્યાબાદ નામનો જે સ્વભાવ છે તે તથા પ્રકારે પરિણામી નથી. એટલો બધો એનો અવ્યાબાદ સ્વભાવની આવરણ છે કે જેથી કરીને એ ત્યાં તથા પ્રકારે બધી જ જગ્યાએ જીવ સ્વસ્થ રહે એવું નથી. એમાં બાધા ઉત્પન્ન થાય છે, એમાં અંતરાય ઉત્પન્ન થાય છે, એમાં અડચણ ઉત્પન્ન થાય છે, અને પ્રદેશોનું સંકોચવું વિસ્તારવું આવી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. એક અને વીર્યાંતરાયના ક્ષયોપશમનું જીવનું જે સહન કરવાનું બળ છે, વીર્ય બળ જેને કહીએ, એ વીર્ય નામનો એક ગુણ છે. એ બળનો એટલો બધો ક્ષયોપશમ થઈ જાય છે, એટલું બધું એ બળ નબળું પડી જાય છે કે એને કારણે એ પ્રદેશો કારગત થઈને પોતાના સ્થિર સ્વરૂપની અંદર રહી શકતા નથી. આવું બને છે એમ વેદનાની અંદર શરીરમાં પીડા હોય ત્યારે આ થાય છે. આવી પીડા હોવા છતાં જે જીવો પોતાના આત્મ સ્વરૂપની અંદર જાગૃત છે, જેને આત્મસાધના દ્વારા આત્મબળ પ્રાપ્ત કર્યું છે, એ જીવો પોતાના ઉપયોગને સ્થિર કરી શકે છે, અવ્યાબાદ સ્વરૂપની અંદર એ રહી શકે છે. ઉપસર્ગ થાય જીવને, ઘોર પરિસરને ઉપસર્ગ થાય તે સમયે આ વેદના જ છે, છતાં પણ તે સમયે જ્ઞાનીના યોગીઓના આત્મપ્રદેશો અકંપ રહે છે. જે જગ્યાએ પીડા હશે ત્યાં છે, પણ એનું અવ્યાબાદ સ્વરૂપ અને વીર્યાંતરાય એમનો વીર્ય ગુણ એટલો બધો પ્રબળ છે, સાધનાને કારણે આત્માનો વીર્ય ગુણ પ્રબળ થાય છે કે શરીર ઉપરની પૂદગળમાં થતી પ્રિયા એ મારી પીડા નથી. આવી સતત ઉપયોગની જાગૃતિ હોવાના કારણે એ પીડાને સહન કરી શકે છે, પીડાને જોઈ શકે છે, વેદનાથી પર રહી શકે છે. અને આવું સામાન્ય યોગીઓ અને ધ્યાન કરતા હોય પણ સામાન્ય સાધકોની અંદર પણ આ દ્રષ્ટિ જોવા મળે છે કે સાધક બરોબર વ્યવસ્થિત પોતાના આત્મ સાધનાની અંદર જો લીન હોય, સ્વાધ્યાયનું બળ હોય, સત્સંગનો આશરો હોય અને પોતાની સાધનાથી આત્મબળ હોય, તો સામાન્ય જ્યારે શરીરની અંદર વ્યાધિ આવે તો એ બહુ આકુળ વ્યાકુળ થઈને એના પ્રદેશો ચારે બાજુ, મને તો કાંઈ હું જ નથી, અરે પગમાં વાયગું છે, શાંતિથી બેસને, બાકી શું છે, પણ રાડા રડીને આ જે કરવું કહે છે એ બતાવે છે કે એટલો બધો દેહ સાથે એકાકાર થઈ ગયો છે, પોતાના અવ્યાબાદ સ્વરૂપને ભૂલી ગયો છે. અને વીર્યાંતરાયનો કોઈ ક્ષોભ સમજ નથી, આત્મવીર્ય જાગ્યું જ નથી. ઉપદેશ સાંભળા, આત્માનું સ્વરૂપ સાંભળ્યું, અનંત વીર્ય સ્વરૂપ એવું આત્માનું છે, તમામ પદાર્થોથી આત્મા આટલો છે, એને કશું થતું નથી, એ અજર છે, અમર છે, અનુત્પન્ન છે, અવિનાશી છે, આ બધું જાણે, પણ કાંટો વાગે તે હાઈ હું મરી ગયો, હે જલ્દી કંઈક કરો, આમ કરો, તેમ કરો, અરે જે થાય છે તે પૂદગળ શરીર સાથે સંબંધમાં જે છે. પણ સરસ મજાનું આપણે પદ લીધું, ભેદ જ્ઞાનનું પદ હતું કે આ દેહનો સ્વભાવ જીવમાં જણાય છે, આ તો દેહનો સ્વભાવ છે. પૂદગળ ઉપર આવી પડેલી પીડા, પૂદગલમાં થતી વેદના, પૂદગલમાં થતી વ્યાધિ, એનાથી તું ભિન્ન દ્રવ્ય છો, એને તું જો, તારું કામ તો જોવાનું ને જાણવાનું છે, પરંતુ એની સાથે એકાકાર થયો હોવાના કારણે એટલી બધી મોહબુદ્ધિ છે કે દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એને એમ જ થાય છે કે હું ઉત્પન્ન થયો, મને રોગ આવ્યો, મને શોક આવ્યો, મને દુઃખ આવ્યું, હું મરી ગયો, હું જર્જરિત થયો, બસ દેહ સાથે એકાકાર થઈ ગયો છે. આ પૂદગલ દ્રવ્ય એ સંબંધ દ્રવ્ય છે અને સ્વરૂપ એ નિજ ચેતન છે, આવું ભાન રહેતું નથી. કારણ બોધ આત્મસાત થતો નથી, પરિણમતો નથી. બોધનું સાંભળવું એક વાત છે અને બોધને આત્મસાત કરવો, પરિણતિ કરવી, તે બોધની પરિણતિ નથી થતી. સાંભળ્યું છે એમાં એ ટકી શકતો નથી, પરિણામને સ્થિર રાખી શકતો નથી. પ્રભુ શ્રી કેમ એનું પાણી ભભૂકતું નથી, એ તો તણાઈ જાય છે પૂદગલના પ્રવાહની અંદર, વેદનાની વ્યાધિની અંદર, એ ખેંચાઈ જાય છે, એકરૂપ બની જાય છે, તન્મય બની જાય છે. અને કેવો તન્મય બની જાય છે તો કે બધા પ્રદેશને શરીરમાંથી ખેંચીને દસમ દ્વાર સુધી લઈ જાય, બેભાન પડી જાય છે. એ જે બેભાન થઈ જાય છે, મૂર્છિત થાય છે, અને તે સમયે જીવ દેહથી છૂટો પડ્યો નથી પણ સમગ્ર શરીર નિશ્ચેતન ભાસે છે. પરંતુ ડોક્ટરો જે એના જાણકાર છે એ કહે છે કે ના, શરીરમાં એ એનર્જી ચૈતન્ય એ વિદ્યમાન છે, બાકી કોઈ ક્રિયા શરીરની થાય નહીં, એક પણ શરીરના અવયવની ક્રિયાઓ ત્યાં જોવામાં ન આવે. એ સાંભળે નહીં, જુએ નહીં, હાથપગ હલાવે નહીં, ખાઈ પી શકે નહીં, છતાં પડ્યો હોય પણ જીવે છે. વર્ષો સુધી કોમામાં હોય તો પણ જીવે છે. કોઈ ભયની બહુલતા એવી આવી ગઈ હોય કે જેથી કરીને આત્માના પ્રદેશો ત્યાં ગયા. અવ્યાબાજ સ્વરૂપ એનું સમવિષમ પણ થયું છે અને પોતાનું વેર્યાંતરાય જે છે એ ન જાગ્યું હોવાને કારણે દેહ સાથે એવી એકાકાર બુદ્ધિ થઈ છે કે દેહ ઉપર આઘાત થયો એ ભેગો પોતે મરી ગયો એવો ભાવમાં એવો એકરૂપ થઈ ગયો છે કે શરીર પાછું કામ કરતું હોય અને પોતે નિશ્ચેતન થઈ ગયો હોય. અદ્ભુત સ્થિતિ છે. અને આ બે દ્રવ્ય જુદા છે એની ખરી પરીક્ષા અથવા ખરી સાધના એ જીવની શરીરમાં આવેલી વ્યાધિ અને વેદના એ વેદતી વખતે જીવ કરી શકે ત્યાં ઉપયોગ અને ત્યાં સમજણ આ સાધના છે. કે પોતાના શરીરની અંદર આવી વ્યાધિ આવે તો વ્યાધિનો સ્વભાવ છે પીડાનો, દુઃખનો, પીડા આપે, દુઃખ આપે, વેદના થાય, પણ તે સમયે જીવનો સ્વભાવ છે જાણવાનો અને એનાથી અલિપ્ત રહી શકે. જેટલો એકાકાર એટલો એ પીડામાં તન્મય થાય, પણ થાય જેવું નહીં. કૃપાળુ દેવે આ બધી અવસ્થા કીધી, કાં તો એનો ઉપયોગ વિશેષ રોકાય, કાં તો બાકીના પ્રદેશો પણ એમાં થોડા ઘણા પ્રવૃત્ત થઈ જાય, કાં તો આખા શરીર એનું મૂર્છિત થઈ જાય, અને કાં તો એ પોતાના બધા પ્રદેશોને સંકોચીને એ દસમ દ્વાર સુધી પહોંચી જાય, નીકળી ન શકે ત્યાંથી, ભાગી ન શકે. પણ ત્યારની અવસ્થા એની ભાગી છૂટવાની હોય પણ જઈ ન શકે, ભાવ એવો હોય, ન જવા દે, એનો આયુનો બંધ છે, એને શરીર છોડવા દેતું નથી. એવી સ્થિતિ આ દેહ અને આત્મા બંને ભિન્ન છે એની આ ચાર સ્થિતિ કૃપાળુ દેવે બતાવી છે. કે સાધક વિચાર કરે કે બે દ્રવ્ય જુદા, બે તત્વ જુદા, બંનેનો સ્વભાવ જુદો, બંનેના લક્ષણ જુદા, બંનેનો ધર્મ જુદો, પણ સદબોધ જ્યારે સદગુરુની વાણી, સત્પુરુષોના વચન આ સાંભળવા ત્યારે આ બોધ થવો જોઈએ. અને બોધને કહે છે ભેદ જ્ઞાન થવું જોઈએ. ખૂબ સાંભળ્યું અને જડ અને ચેતનનો ભેદ ન થયો. જેમ પેલા પદની અંદર સરસ રીતે કહ્યું સહજાનંદ ઘનસ્વામીએ કે પ્રભુ તમારો કેટલો બધો સફળ થયો, અમારો જન્મ તમે મેળા કર્યું, જડ ચેતન ન્યારું રહે. તમે જડ ને ચેતન અમને ન્યારા કરીને બે જુદા બતાવી દીધા, અમે તો એકરૂપ થઈને એમાં પડ્યા છે, એકરૂપ થઈને જીવન જીવી રહ્યા છે. અને રોજ રોજ જેવી જડની સ્થિતિ છે એવી જ જાણી પોતાની સ્થિતિ છે, ક્યારેય જુદો નહીં. અને જડની જે અવસ્થા હોય તું તો તેનાથી જુદો છો, તારું સ્વરૂપ જુદું છે, અવિનાશી છો તું, અજર અમર છો, અરૂપી છો. આ શરીર તો નાશવંત છે, ઉત્પન્ન થયું છે, શીર્ણ થવું, જીર્ણ થવું, પૂતગઢની હાનિ વૃદ્ધિ થવી એ દેહના ધર્મો છે, એનું લક્ષણ જ જુદું છે, એનો સ્વભાવ જુદો છે, એ જડ છે, જડની પ્રકૃતિ જુદી છે, ચેતનની પ્રકૃતિ જુદી છે. પરંતુ એને આ પરમાર્થ માર્ગ સત્પુરુષના બોધથી આવા બે દ્રવ્યનું ભાન થતું નથી. એ સાંભળ્યા કરે છે, બધા શબ્દો સાંભળે છે અને બહુ તો જાણે પોતાનું એક વિશેષણ હોય ને, મેં હું આત્મા છું, જાણે કે હું મિસ્ટર સોયન્સો છું અને હું આત્મા છું, એ જાણે પોતાનું એક વિશેષણ હોય ને એવો ભાવ, પણ તું આત્મા છું એટલે સોયન્સો ભૂલ્યો નથી, સોયન્સોની અંદર તે તો એની અંદર ચઢાવો કર્યો છે કે વધારે જાણી એની અંદર કોઈ અભિમાનને કલગીને કોઈ પોતાનું પદ મળી ગયું હોય. જીવની ભ્રાંતિનો કોઈ પાર નથી. આત્મત્વ મળ્યું છે તો દેહનો ભાવ નબળો પડવો જોઈએ. અહીંયા તો આત્મત્વની વાતો સાંભળીને દેહના ભાવને પુષ્ટ કરે અને અભિમાનમાં ચાલ્યો જાય, માન સન્માનમાં જાય. તમે હવે અમને તો અમારું ધ્યાન રાખો, અમે આત્મા સ્વરૂપમાં છીએ, એટલે તારો દેહ સ્વરૂપનું વસ્તુ તો એ ભાવ નબળો પડવો જોઈએ, મંદ થવો જોઈએ દેહ ભાવને. એની બદલે દેહ ભાવ પ્રબળ થાય, સત્કાર સિદ્ધિ મનાવવું, પૂજાવવું, માન સત્કાર, એટલી બધી તૃષ્ણા વાસનાઓ જોર કરતી હોય. આ દેહ ભાવ મંદ થયો છે કે વધ્યો? આને આત્મતત્વ મળ્યું એ તો એના દેહભાવમાં ઉમેરો કર્યો, આના કરતાં તો એને આત્મતત્વ ન મળ્યું તેમ થાત કે આપણી કોઈ હેસિયત જ નથી, આપણે સંસારમાં શું, આ બધા ભલભલાની સામે તો આપણે કાંઈ નથી, તો થોડોક નરમ રહેત. આ મુશ્કેલીનો કોઈ પાર નથી. આત્માની વાત સાંભળીને આત્મત્વ જાગતું નથી, આત્માની વાત સાંભળીને અનાદિનો દેહાધ્યાસ છે એ મંદ થતો નથી. શું ઉપદેશનું પરિણામ છે? આવો કાળ અનંતો ગયો છે. જ્ઞાનીઓ કહે છે હવે ચેતી, બોધ ઓછો લઈએ તો વાંધો નહીં, બોધને નિષ્ફળ નહીં થવા દઈએ. બોધ નિષ્ફળ થાય એમાં આપણે જ્ઞાનીને નિષ્ફળ કરીએ છીએ. બોધ નિષ્ફળ થાય આપણા જીવનમાં એમાં આપણે જ્ઞાનીને નિષ્ફળ કરીએ છીએ કે આના જેવો ગુરુ મળ્યો તો આ તો એવો ને એવો લબાડ. બદનામી ગુરુને છે. આજે પણ કોઈ પૂછે કઈ નિહારમાં ભણ્યો હતો, હવે ઓલો માસ્તર બિચારો એને તો આપણે 2-5 રૂપિયામાં ભણાવ્યા છે, 60 વરે હજી એને ગળું ખાવાની આપણા નામે. આવો ને આવો, તું જરડ્યો ક્યાં ભણ્યો તો, ક્યાં માસ્તર કે ભણ્યો, પણ એનો શું વાંક છે? હવે એની આગળ તો કેટલાય ભણ્યા હતા અને એની આગળ ભણ્યા હતા એવા કેટલાય પ્રાઇમ મિનિસ્ટર અને રાષ્ટ્રપતિ થઈ ગયા, આને શું કામ તું પકડાશ અને એ માસ્તરને? પણ મુશ્કેલી છે. કેવો ગુરુ તારો હતો? ક્યારે આ પરમાર્થની અંદર આપણા થકી આપણા ગુરુની કોઈ અવહેલના ન થવી. જો એને સ્વીકાર્યો હોય તો એની કીર્તિ દિગંતની અંદર ફરવી જોઈએ. એવો મુમુક્ષુનો વ્યવહાર કૃપાળુદેવ એક જગ્યાએ લખ્યું છે કે સત્પુરુષ કરતા પણ મુમુક્ષુના ત્યાગ વૈરાગ તો ચડિયાતા હોય કે ત્રાહિત માણસ જોઈને પૂછે કે આને કોણ ગુરુ મળ્યા છે. અને પછી કદાચ એને એમ થાય કે એ ગુરુ તો વ્યવહારમાં આટલો છે અને આ આટલો તેજસ્વી છે. આ પરમાર્થ માર્ગના રહસ્યો છે કે શિષ્યાત ભવેત પરાજયમ. અમારા શિષ્યો એવા તેજસ્વી થાઓ કે જેથી અમને પરાજયનો ભાવ થાય, એવી આ પરંપરા અધ્યાત્મની છે. એક એકથી ચડિયાતા જે જે કંઈ આવે છે કોને સંભાળીએ અને કોને ભૂલીએ, એવી અધ્યાત્મના જગતની પરંપરા છે. ઋષભદેવને યાદ કરીએ અને જ્યાં અજિતનાથમાં આવીએ ત્યારે એમ થાય કે ઓહો આનું શું પૌરુષ છે. એક એક તીર્થંકર એક એક જ્ઞાનીઓ આની પરંપરા, આકાશના કયા સિતારાને આપણે ભૂલીએ? સમગ્ર આકાશ આ બધા અનંત સિતારાઓથી જળહળિત છે, એક એકનું પોતપોતાનું સ્થાન છે. એવા આ અધ્યાત્મ જગતની અંદર જો આવા પુરુષોનો બોધ, આવા પુરુષોના વચન મળે અને જીવ પોતાના સ્વરૂપમાં અને સ્વભાવમાં સ્થિર ન થાય, અને સ્થિરનું પરિણામ એક જ છે, એનો આત્મભાવ વધે, આત્મ પ્રત્યેની જાગૃતિ વધે, આત્મા પ્રત્યેનો ઉપયોગ વધે, હું આત્મા છું એવું પ્રતિદિન પ્રતિદિન એને થાય, એ વધતી દશા થાય અને દેહભાવમાંથી એની ઘટતી દશા થાય. દેહભાવના લક્ષણ છે અહમતા મમતા, આ બધા દેહભાવના લક્ષણ છે, એમાં એના પરિણામો ઘટતા થાય. વિષય કષાય દેહભાવના પરિણામ છે, એમાં એની પરિણતિ ઘટવી જોઈએ, મંદ થવી જોઈએ, અલ્પ થવી જોઈએ. દેહની વ્યાધિની અંદર એ હવે વધારે એનું વીર્ય પ્રબળ થાય કે વ્યાધિના જોર કરતા એનું આત્માનું વીર્ય પ્રબળ હોવું જોઈએ. આખો ક્રમ છે કૃપાળુ દેવે લખ્યું છે. આવા પ્રશ્નો કેટલાક મુમુક્ષુ જીવને વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે અને તેવા પ્રશ્નોનું સમાધાન જણાવવાની ચિત્તમાં સહજ ક્વચિત ઈચ્છા પણ રહે છે, તથાપિ લખવામાં વિશેષ ઉપયોગ રોકાઈ શકવાનું ઘણી મુશ્કેલીથી થાય છે અને તેથી કોઈક વખત લખવાનું બને છે અને કોઈક વખત લખવાનું બની શકતું નથી, અથવા નિયમિત ઉત્તર લખવાનું બની શકતું નથી. ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે, તો પણ પ્રશ્નાદિ લખવામાં તમને પ્રતિબંધ નથી. અસંગની ધારામાં આ પુરુષ છે. એક કહે છે અમારો ઉપયોગ આ તમારા પ્રશ્નો સુધી પણ પહોંચતો નથી. આવા જબરજસ્ત સરસ મજાના પ્રશ્નો છે પરમાર્થના, પણ તમને સમાધાન આપવું છે પણ લખવામાં ઉપયોગ જતો નથી અમારો. અસંગની ધારામાં છે, સ્વરૂપની સાથે એકરૂપ છે, બાહ્ય સંગ પ્રસંગ હોવા ન હોવા બધા સમાન છે એટલે કહે છે. પણ આ પ્રશ્નો બહુ મહત્વના છે. આવો વિચાર મુમુક્ષુ જીવને એના વિચારની પરિશુદ્ધિને અર્થે કર્તવ્ય છે. મુમુક્ષુ રોજ આવા કંઈ ને કંઈ વિચારો કરવા જોઈએ, એના વિચારોની પરિશુદ્ધિ થવી જોઈએ. આપણો આત્મવિચાર પાકો છે, સાચો છે, કાચો છે, અધકચરો છે, ભ્રાંતિરૂપ છે કે સચોટ છે? પરિશુદ્ધિ કરો વિચારની. વિચાર મલિન છે, વિચારમાં આપણું અભિમાન ભર્યું છે, વિચારમાં આપણો મદ ભર્યો છે, તો આપણને એમ થાય કે મારા જેવું જ્ઞાન કોઈને નથી. વિચારની પરિશુદ્ધિ, કે બધા વિચાર કરે ત્યારે પછી સર્વજ્ઞતાનો જો લક્ષ્ય હોય તો એમ થાય કે હો પ્રભુ, હજુ અમે છદ્મસ્થનું જ્ઞાન અમારું તો કેટલું બધું, અમારો વિચાર કેટલો પાંગડો, કેટલો લૂલો, કેટલો અપંગ છે, કેટલો નિર્બળ છે. સેજ પરિસ્થિતિમાં પલટો આવે તો અમારો વિચાર ટકી શકતો નથી. આ એનું પોતે ને પોતે સંશ્લેષણ કરવાનું. સત્સંગ સ્વાધ્યાયની સાધના કરી એ વિચારની સાધના છે. આત્મિક વિચાર, હું આત્મા છું, આવો વિચાર કદી નહોતો. સત્સંગમાં આવ્યા પછી થયો, સ્કૂલ કોલેજમાં ન થાય. અમે ભણ્યા નથી, શું થાય? તમે ભણ્યા નથી સારું છે, ભણ્યા હો તો ઓર તકલીફ થાય. એ ભણવાનો વિચાર પણ પાછો કાઢવો પડે. એટલે એટલા માટે જે સંસારમાંથી મળેલો વિચાર છે, અનાદિકાળથી જે વિચાર છે, અવિચાર છે. કૃપાળુદેવે મહાત્મા ગાંધીને આ લખ્યું કે સમસ્ત સંસારમાં અવિચારે કરીને તેમાં મોહ બુદ્ધિ છે. ખરેખર તો તમને વિચાર જ નથી. આ બેરિસ્ટરને વિચાર થાય કે આ મને કહેનાર કોણ, હું આટલું ભણેલો ને મને તમને અવિચાર છે. પણ શ્રીમદ રાજચંદ્ર કહી શકે કે અવિચારને કારણે તમને આ મોહ બુદ્ધિ છે. અને પછી કે છે, આત્માના છ છ પદ વિચારો, નિશંકિત થાવ, સંકિત પ્રાપ્ત થશે. 570ના પત્રમાં સરસ વાત મૂકી છે. અને જગતના બેરિસ્ટર સામે અત્યારે પણ દુનિયામાં ડાયામાં ડાયો તો કે મહાત્મા ગાંધી, અને એને અવિચારી કેનાર આપણે જેના શરણે બેઠા છીએ. સમજવું પડે વિચારની પરિશુદ્ધિને અર્થે આ બધા પ્રશ્નો મુમુક્ષુએ વિચારવા જોઈએ. અને વિચારવામાં કોઈ સત્પુરુષ મળે તો એની પાસેથી માર્ગદર્શન મેળવવું જોઈએ, સમજવું જોઈએ. અને એ ન હોય ત્યારે સત્સંગનો સહારો લઈને અરસ્પર વિચાર વિમર્શ કરવો જોઈએ. એમણે આ શોભાકભાઈને, ડુંગરભાઈને, લહેરાભાઈને, ધારસીભાઈને કહ્યું, બધા પરસ્પર સત્સંગ વિચાર વિનિમય કરો, કેવળ જ્ઞાન સુધીના પ્રશ્નોની વિચારણા કરો, નિર્મળ ચિત્તથી કરો. આ સમાધાન અમારે જણાવવું છે, પણ અમે નિયમિત ઉત્તર પણ લખી શકતા નથી. અને સ્થિતિ કેવી છે તો કે ઘણું કરીને અમુક કાળ સુધી તો હાલ તો તથા પ્રકારે રહેવા યોગ્ય છે. હમણાં કોઈ આની અંદર બદલ આવે એમ નથી. એટલી બધી આત્મધારાનો પ્રવાહ પ્રબળ છે કે અમે તમને પત્રો લખવાનું કહ્યું છે, અમે જ કીધું છે કે પ્રશ્ન સહિત પત્ર લખજો. એ હોવા છતાં પણ અત્યારે અમે તમને પૂરતું સમાધાન લખી શકીએ એટલો ઉપયોગ રોકાઈ જાય છે અમારો. લખવામાં પણ આવતો નથી, કહેવામાં પણ આવતો નથી. કેવી ઉપયોગની દશા હશે તો વેદનાની અંદર ઉપયોગ ક્યાં હોય? આત્મામાં હોય, પીડામાં ન હોય, પીડાની જાણકારી હોય. જેટલો એ વીર્યબળ પ્રબળ થશે એટલા પ્રમાણમાં જીવ આ નાની નાની દેહની વેદનાની અંદર પોતાનું ભાન ભૂલે છે, એ અટકી જશે. અને એનો વાંધો નહીં ભાન ભૂલાય, પણ એટલી બધી એકાકાર બુદ્ધિ છે, એવો દેહ અનાદિ એકરૂપનો મિથ્યાત્વ ભાવ, એ જે કહ્યું પદમાં આપણે, એવો એકરૂપનો ભાવ છે કે આર્થ ધ્યાન કરે છે. શરીરમાં વ્યાધિ આવે છે, શરીરમાં પીડા આવે છે, શરીરમાં રોગ આવે છે, એ દેહનો ધર્મ છે, આવે જ. આ શરીર કઈ લોઢાનું બહીનું છે? આવે જ. લોઢું સડી જાય, કાટ ખાઈ જાય તો તાવ, આપણું શરીર શું મલોખા જેવું છે, એને સડતા વાર નહીં. એના પરમાણુઓ તો બધા કેવા, નબળામાં નબળા પરમાણુઓ એ છે. મકાનના પરમાણુ જર્બ છે, પથ્થરના પરમાણુ, આરસના પરમાણુ, આપણા પરમાણુ એવા નથી. અને એમાં આ સંગણ પાંચમા આરાનું મલોખા જેવું છે, કાંઈ વાત કરવા જેવી નથી. પરંતુ એમાં જે કંઈ આવે રોગ, એ રોગને કારણે એમાં આર્ત ધ્યાન કરવું, રૌદ્ર ધ્યાન કરવું. આર્ત ધ્યાન પોતાનું મને પોતાને પીડા છે એવી આંખો હતી, હા એ કોઈ જોતું નથી, કોઈ કરતું નથી, ને રૌદ્ર ધ્યાન એનું ભલું થજો ને એનું આમ કરજો, ને ડોક્ટર હરામી છે ને આને આમ કર્યું છે ને પૈસા ખાઈ ગયો ને આને મારું આ ન કર્યું ને ટાઈમસર દવા ન લાવ્યો ને. રૌદ્ર ધ્યાન કેટલા જીવો પ્રત્યે વેરભાવ બાંધે છે, કેટલા જીવો પ્રત્યે. કોઈ ધ્યાન, અરે મારા કર્મ મારે ભોગવવાના છે, કોઈ ધ્યાન આપે કે ન આપે, તું ધ્યાન આપને. હું મારા કર્મ ઉપર ધ્યાન નથી આપતો અને બીજા નથી આપતા એનું ફરિયાદ કરું છું. ખરેખર તો આપણે ધ્યાન આપવાનું છે, અને આપણે ધ્યાન આપીએ તો પીડા ઘટી જશે. બીજા ધ્યાન આપે એની જો રટણા કરશું તો પીડા કોઈથી ઘટશે નહીં પણ વધશે. મને સાતા પૂછતા નથી, તું તારી જાતને સાતા પૂછી લે, નીકળી જઈશ વેદનામાંથી. બીજાની રાહ જોઈશ તો અસાતા 8-10 કલાક લંબાઈ જશે કદાચ. સમજાતું નથી, પકડાતું નથી. બે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે અને ચમત્કાર થાય છે. ભાસે જળ ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. આત્મા આત્માની જગ્યાએ છે, ચેતન ચેતનની જગ્યાએ છે અને શરીર શરીરની જગ્યાએ છે. એક જ ક્ષેત્રે બંને હોવા છતાં એને બંને દ્રવ્યને જોયા કરે છે. હું આત્મદ્રવ્ય છું અને એ જળ દ્રવ્ય છે. એમાં જે કાંઈ થાય આ તો સંયોગ છે, સંબંધ માત્ર આ સંબંધ છે. છૂટી જાય કદાચ, શરીર સારું હોય તોય છૂટી જાય, શરીરના પૂતગળો સારી સ્થિતિમાં હોય તોય આ સંબંધ છૂટી જાય. અને એક બિલકુલ જર્જરી તો એની ઈચ્છા કરીએ કે ભાઈ છૂટે તો સારું, તોય ન જાય, તોય ન જાય. આપણે એમ થાય કે હવે તો હદ થાય છો, ન જાય. આયુ કર્મ સાથે આ સંબંધો બંધાયેલા છે. આમાં ડોક્ટરના બાપનું કાંઈ ન ચાલે અને આપણું પણ ન ચાલે. આમાં આપણી ઈચ્છાએ કામ આવતી નથી અને કોઈ બચાવનારાનું બચાવ કરવાનું પણ કંઈ કામ આવે એમ. આ બધું તત્વજ્ઞાન સમજાય તો બંને દ્રવ્યો નિજ નિજ રૂપે સ્થિત થાય છે. બસ એ જે સ્થિત થાય છે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય તો આનંદ આનંદ છે. કંઈ ન હોય તો આનંદ ન થાય કદાચ. સાથે હોવાને કારણે સહયોગીપણાની પીડા તો હોય જ. અગ્નિ હોય તો અગ્નિ સાથે જોડાયેલું વાસણ ગરમ હોય એ કદાચ એને કારણે, દેહના પરમાણુને કારણે હું કદાચ મારી અસ્વસ્થતા અનુભવું, પણ જાણતા જાણતા અનુભવું. એકરૂપ થઈને નહીં, તાદાત્મ્ય થઈને નહીં, તન્મય થઈને નહીં, જાણું અને મારા વીર્ય બળથી એને અનુભવું. થઈ રહ્યું છે શરીરમાં આ બધો ફેરફાર થઈ રહ્યો છે અને એ કષ્ટદાયી છે, કેમ કે એ વેદવાનો ગુણ મારામાં છે, શરીરમાં નથી. શરીર નથી જાણતું કે એની આ પીડા જે થઈ, આ રોગ થયો એમાં પરિણામ કેવા થાય છે એને હું જાણું છું. એટલે એની તીવ્રતા થઈ મને ખબર પડે છે, શરીરને નથી ખબર પડતી. અને હું કહી શકું છું ડૉક્ટરને કે જરા વધારે છે, વાત વધી ગઈ છે, માનો છો એવી નથી, કારણ કે પીડાનું ક્ષેત્ર વધી ગયું છે. એ કોણે કીધું? પીડા જાણનારાએ કીધું. પીડા કોણે જાણી? આ ચમત્કૃતિ છે બધી. આ બોધ મળે અધ્યાત્મનો અને દેહ અને આત્માની ભિન્નતાનું ભાન જો ન થાય અને ફક્ત રટણ જ કર્યા કરીએ, હું આત્મા છું, આત્મા છું, આમ સદગુરુ આમ, કાંઈ વળશે નહીં. નકામો રહેવા દે. જે કરવાનું છે એ વિવેક જાગૃત કરવાનો છે. બે દ્રવ્ય સંયોગી છે, અનાદિકાળથી ભેગા છે, એને છૂટા પાડવાના છે અને એ આ બોધના સહારે થાય. જૈન દર્શન આ ભેદ જ્ઞાનનો ઉત્કૃષ્ટ માધ્યમ છે અને આ બધા મહાપુરુષો જે થયા છે તીર્થંકરાદિ, એણે આ આત્મદ્રવ્યને ભિન્ન કરીને શુદ્ધ પરિશુદ્ધ આત્મા, પરમાત્મા સ્વરૂપ આત્મા એવો દેહથી ભિન્ન એણે જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે અને યથાશક્તિ વ્યક્ત કર્યો છે. આ પત્ર અહીંયા 630 પૂરો થાય છે. પત્રાંક 631. વવાણિયા, શ્રાવણ વદ 14 સોમવાર 1951. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિજ સ્વરૂપને વિષય દ્રષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. વાક્ય એટલું બધું અદ્ભુત છે, આપણને એમ થાય કે આ કૃપાળુ દેવ તો આ શાસ્ત્ર રચના, શાસ્ત્ર જે રહી છે અને એની જે ભાષા હોય તે, પણ પત્ર લખવાની અંદર એ ભાષાની અંદર એક ચાર લીટીની અંદર તો એમાં છેલ્લું મૂકી દીધું. શું થાય તો કે સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારા વિશે દેખાશે. તો કે હે જીવ, હે મુમુક્ષુ, આ વાત કોને કરી છે? કોઈ પરમ જ્ઞાની, પરમ ધ્યાની, પરમ યોગી, અરિહંત પરમાત્મા એને નથી કરી, મુમુક્ષુને. મુમુક્ષુ જેને મુક્ત થવાની ઈચ્છા છે. એમ વિચારી અંતરે શુદ્ધ સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રોગ. આત્મશુદ્ધિમાં જે વ્યાખ્યા આપી છે, એક કડીની અડધી કડીની અંદર આ વ્યાખ્યા આવે છે. આ મુમુક્ષુ છે જે સદગુરુને શોધવા નીકળો છે, જે પરમાર્થ માર્ગની યાત્રાએ નીકળો છે. ભાઈ શું કામ છે તારે? સ્વાધ્યાયમાં જવું છે, સત્સંગમાં જવું છે, શિબિરમાં જવું છે, શું કામ છે? યાત્રાએ જવું છે, સદગુરુના દર્શને જવું છે, કામ શું છે તારે? શું કરવું છે? તો કે મારા ઘરે દીકરીના લગ્ન આવે છે ને, એટલે ગુરુદેવને નિમંત્રણ દેવા જવું છે. મારે એક ધંધો શરૂ કરવો છે ને, એટલે મારા છોકરાના ઘરે છોકરો આવ્યો છે ને, પૂછવા જવું છે કે નામ શું રાખવું. કોઈ કઈ દશામાં પહોંચે? કામ એક આત્માર્થનું બીજો નહીં. આ તો હજાર સંસારના રોગ લઈને આપણે પરમાર્થની યાત્રાએ નીકળ્યા છે, કે આટલું થઈ જાય તો આ વખતે જરા પાલિતાણા જેવી, અને આટલું થઈ જાય તો સંકેશ્વર દાદા. સંસાર સાથે જોડી દીધા છે પરમાત્માને, જેણે સમસ્ત સંસારનો ત્યાગ કર્યો છે. સંસારનો કોઈ પ્રયોજન જેને સ્વપ્ને પણ નથી, એની સાથે આપણે સંસારના પ્રયોજનને અનુબંધ કર્યો છે. આપણો ધર્મ પણ આપણે છેડા બાંધ્યા છે વ્યવહારના. કૃપાળુ દેવી વ્યાખ્યા આપી છે, હે મુમુક્ષુ, કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. એ આત્માર્થી છે, એને આત્માર્થ જોઈએ છે. કામ એક આત્માનું, મારો એક જ અર્થ છે આત્માર્થ, એ સિવાય બીજો કોઈ અર્થ નથી. સંસાર તો અનંત અર્થવાળો છે, પણ મારે એકય અર્થનું કામ નથી, કોઈ પ્રયોજન નથી સંસારનો. હવે મારે કોઈ અભરખા રહી નથી, કોઈ તૃષ્ણા નથી, કોઈ વાસના નથી, સંસાર સુખની કોઈ સ્વપ્ને પણ કામના નથી. પ્રભુ મને આ આભૂષણ મળો, વસ્ત્ર મળો, પદવી મળો, માન મળો, પ્રતિષ્ઠા મળો, મને આટલી સંપત્તિ મળો, આટલું ધન મળો. ના પ્રભુ ના, આ બધી સંસારિક પદાર્થોની આ બધી રચના છે, મારે એની અંદર એકની પણ કામના નથી. મારે તો આત્માર્થનું કામ છે. તો આવો આત્માર્થ કેવા પાત્રમાં રહી શકે, કેવા જીવની કેવી અવસ્થા હોય એની અંદર આ આત્માર્થ સમાઈ શકે? કશાયની ઉપશાંતતા, કશાયો શાંત થયા છે. કોઈ પણ વસ્તુ ઈચ્છિત થઈ ન થઈ કંઈ વાંધો નહીં, કોઈ કશાયનું પરિણામ ન થાય. આને તો કાં કામ આવે, કાં ક્રોધ આવે, કાં માન આવે, કાં માયા આવે, એક એક સમયે સમયે કશાય પરિણામમાં જ જીવ રહેતો હોય. તો કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ. મોક્ષની અભિલાષા પણ કેવી? માત્ર, બીજી કોઈ અભિલાષા નથી. બીજું થાય યા ન થાય, સાઈડમાં ઘણું થાય, કર્મના ઉદયને કારણે પણ ઘણું બને. આપણે કરતા હોઈને આપણું નામ પણ થાય, આપણી પ્રતિષ્ઠા પણ થાય, આપણને સુખ પણ મળે, આપણને સગવડે મળે, બધું જે થવું હોય તે થાય. આની અભિલાષા એ માટે નથી, એ બધા બાય પ્રોડક્ટ્સ છે. થવા હોય તો થાય, ન થવા હોય તો ન થાય. થયા હોય તો એને એનો હરખ નથી, અને ન થયા હોય તો એને એનો અફસોસ નથી. થાય, પુણ્ય પ્રકાશે તો બધું થાય. દેવો પણ નમસ્કાર કરવા આવે, અને નહીં તો ગોચરીનો પણ કોઈ ભાવ ન પૂછે. પણ સાચો આત્મારથી એ ચિંતા ન કરે કે વાહ તમે અહીંયા તો નમસ્કાર કરવા જાઓ છો અને અમારો તો ભાવ નથી પૂછતા, તો કે છે મારું કામ નથી. મારું કામ તો માત્ર મોક્ષની અભિલાષા છે. કોઈ મને મળવા પૂછવા આવે એ મારું કામ નથી. એ થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય. માત્ર મોક્ષ અભિલાષ સમજાય. ભવનો ખેદ છે, નક્કી કર્યું છે કે હવે બને ત્યાં સુધી ભવ કરવા નથી. આવો નિશ્ચય થઈ ગયો આત્મામાં. કૃપાળુ દેવે આ નિશ્ચય એક પત્રમાં જણાવ્યો છે કે હવે આત્મભાવે કરીને ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. અમારો મોક્ષ થવો હોય તો થાય, ન થવો હોય તો ન થાય, પણ અમારી પ્રતિજ્ઞા શું છે? ફરી ન જન્મવું. આ પ્રતિજ્ઞા સાથે અમે આ સાધના કરીએ છીએ, અમારા પરમાર્થની આરાધના કરીએ છીએ. આત્મ આરાધના ભવના ખેદ સાથે કરીએ છીએ. જાણે અજાણે પણ એને મનમાં બીજો કોઈ ભાવ આવતો નથી. જો ભવનો ભાવ આવે તો ક્યારેક એમ થાય કે દેવગતિમાં જાય તો સારું. કેમ કે જો એમ કહે કે નક્કી છે, ગતિ તો નક્કી છે, તારો મોક્ષ તો નથી જ, પછી વિચાર કરે હારો મોક્ષ નથી એટલે વિકલ્પમાં ચડી જાય કે મોક્ષ નથી તો ક્યાં જશું, નરકની તો વાત સાંભળીને રૂવાણા ઊભા થઈ જાય, તિરેંચની વાત સાંભળીને એમ થાય કે અરે રે 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 રે, આ દશા આપણી થાય ત્યારે શું કે હે પ્રભુ કદાચ ભવ દેવો હોય તો ઉપર દેજે દેવલોકમાં, હજારો વર્ષ સુધી નાટક જોયા કરીએ અને એ પ્રકારની જાહો જલંદ, ન રાંધવું ન ચીંધવું ન નોકરીએ જવું ન કામ કરવા ન કામવાળાની ચિંતા કરવી, બધું જ બધું બની જાય પ્રભુ આવું દેજે. પાછો ભાવ થઈ ગયો છે નો ભવનો, ભલે મોક્ષ દેવના રૂપમાં થયો પણ પાછી અભિલાષા જાગી સંસારની, એ ચતુર્ગતિના જ ફેરા છે. માટે કૃપાળુ દેવે કીધું છે કે આ કાળમાં મોક્ષ નથી એમ અમે માનતા જ નથી, અને હે પરમાત્મા આવું તારું પ્રતિપાદન હોય કે મોક્ષ નથી તો એ તું તારી પાસે રાખ, અમારે એનું કાંઈ કામ નથી. જુઓ આ ખુમારી, જુઓ આપણને આત્મસાધના કરાવનાર પુરુષ કે જે ભવે ખેદ, ભવનો ખેદ રાખજે, ન જન્મવાની પ્રતિજ્ઞા લઈને બેસજે, ફરીથી જન્મવું નથી. જન્મ થાય તો ભલે થાય, પણ આને આ યાત્રા આગળ વધે. જે સ્વરૂપ પ્રાપ્ત છે તે અન્યથા થતું થાય નહીં, કારણ કે ઓલી પ્રતિજ્ઞા એનો નિશ્ચય બળ કામ કરે, એ સંસારમાં ફરી લિપ્ત થાય નહીં. એટલે એણે આગાહી કરી, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આહો. એ દિવસને ધન્ય છે જ્યારે ફરી ન જન્મવાની પ્રતિજ્ઞા થઈ ગઈ છે, અને કર્મનો ભોગ તો અવશ્ય છે અને રહી ગયો બાકી, કઈ વાંધો નહીં. ભોગ ભોગવવા માટે ભવ કરવો પડે, દેહ ધારણ કરવું પડે, કરી લઈશું, પણ એ યાત્રા આગળ જ વધશે. અહીંયા 98 ડગલા ચાલ્યા, 2 ડગલા ચાલવાના બાકી હતા, તો બીજા શરીરની અંદર 99 ડગલું જ થાય, પછી બીજું કઈ આગું પાછું થાય નહીં, સંસારમાં પાછો ન ફરે. અદ્ભુત વાત છે. તેથી દેહ એક જ ધારીને શું થાય? આપણને જો બીજો દેહ મળે તો અત્યારે તો આટલી બધી સાધના કરી છે, પણ બીજા દેહમાં તો શું કરીએ આપણે, બાફી નાખીએ કંઈક, માણસો ગતિ કરી હોય, ઘરવાસ કરી હોય કર્મની, એની બદલે ક્યાંક અનંતાનું બંધી બાંધી નાખીએ, આપણો કઈ ભરોસો ખરો? આવતા જન્મની અંદર આપણા જ્ઞાનનો કોઈ ભરોસો ખરો? કારણ કે જે કઈ સાધના થાય છે એ હજી આત્મા ઉપરના ચોટ રૂપે, સંસ્કાર રૂપે નથી થતી, ઔદૈહિક ભાવે થાય છે. મુશ્કેલી છે, ત્યાંથી પરિણામ આવે. આ પુરુષ કહે છે કે કદાચ એવું થાય તો ભવનો ખેદ છે, અને ખેદયુક્ત જ્યારે એ દશા મળે ત્યારે એમાં અમે રોકાશું નહીં. જે ગમતું નથી, જે જોઈતું નથી, જેની ઈચ્છા નથી, જેની ચાહ નથી, એ કદાચ પ્રાપ્ત થાય તો એમાં અમે લેપાશું નહીં. તરત જ જે કંઈ કામ બાકીનું છે તે પૂરું કરીને જાશું સ્વરૂપ સ્વદેશ. અમે અમારા સ્વરૂપનો સ્વદેશ કયો? અમારી અવ્યાબાધ સ્થિતિ મોક્ષ, આ અમારું મૂળ વતન છે, ત્યાં અમે ચાલ્યા જશું. સરસ વાત મૂકે છે. એટલે કહે છે, હે મુમુક્ષુ, આ પત્રનો પ્રારંભ આપણે કર્યો છે, મુમુક્ષુને વાત કરે છે. શું કરવું મુમુક્ષુ? એ સાધના કેવી રીતે કરવી? અનેક પ્રકારના માર્ગ છે, શું કરવું? આ કરી લેવું, વ્રત તપ જપ સાધન એટલા બધા છે. તો કે શું કરવું? તો કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. તારી પ્રાયોરિટી શું? આત્માને જાણ. મુમુક્ષુનો પહેલું જ આપણે કહ્યું કામ આત્માર્થનું, પહેલું કામ આત્માને જાણવો, તે આત્મ સ્વરૂપની ઓળખ કરવી, તે પછી ઓળખાયેલા આત્મ સ્વરૂપની આરાધના કરવી, તે અને જેની આરાધના કરી છે એની સિદ્ધિ કરવી, તે આત્મસિદ્ધિ. આ ત્રણ કારણ ઉપર આધારિત છે, આત્મ સ્વરૂપની ઓળખાણ, આત્મ સ્વરૂપની આરાધના અને આત્મ સ્વરૂપની સિદ્ધિ. આ ત્રણેય અવસ્થા આત્મસિદ્ધિની અંદર બતાવી છે. એના એક એક પદની અંદર, એના એક એક સ્થાનકની અંદર, અને જે સ્થાનકની અંદર પોતાની સિદ્ધિ કરવામાં જે ત્રીજા પદ અને ચોથા પદની જે મુશ્કેલી છે, એ કર્તા ભાવ અને ભોગતા ભાવ, એ વિભાવ દશા છે, એને ટાળવી શકાય છે. એને ટાળવાનો ઉપાય એટલે એ આરાધનાની સ્થિતિ છે. આત્માની આરાધના કરો, કર્મનો કર્તા ભાવ ટળશે, કર્તા ભાવ ટળશે તો ભોગતા ભાવ આપોઆપ અદૃશ્ય થશે, અને પછી આત્મા રહેશે પોતાના સ્વરૂપનો જ કરતા, પોતાના સ્વરૂપનો જ ભોગતા રહેશે. આત્માની સંપૂર્ણપણે સિદ્ધિ થશે. ઉપાય સાથે આત્મસિદ્ધિ આપી છે, માત્ર આત્મા નથી બતાવ્યો. આત્મસિદ્ધિ એ આત્માનું શાસ્ત્ર નથી, એક અપેક્ષાએ આત્માની મુક્તિનું શાસ્ત્ર છે. એટલે આત્મા તો ઘણાએ ગાયો છે, મોક્ષ પણ ઘણાએ ગાયો છે કે મોક્ષ શું, મોક્ષની સ્થિતિ કેવી, પણ મોક્ષ માર્ગ તો રહી ગયો એ બતાવ્યો નહીં કે સાહેબ એ બરોબર, આ આત્મા એ સાચું અને મોક્ષ એ સાચું અને તું મુક્ત જ છો એ સાચું, પણ પ્રાપ્ત કેવી રીતે કરવું? તું આત્મા છો બતાવી દીધું સાહેબ, હવે કઈ દલીલ નથી, માન્ય થઈ ગયું, અને તું મોક્ષ સ્વરૂપ છું એ કહી દીધું, પણ પાછો હું તો એ ના ઈ છું જે છું, અનંત દુઃખનું ભાજન છું. આ આત્મા અને આ મોક્ષ, આ નવ પદની અંદર આ પેલું અને આ છેલ્લું, એ બે એકાકાર થાય કેવી રીતે? માર્ગથી થાય. મોક્ષ માર્ગ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય, અમે મોક્ષ માર્ગ કહીએ છીએ. પણ કોનો મોક્ષ? તો કે આત્માનો. માટે આત્મસિદ્ધિ, આત્માની પૂર્ણ અવસ્થા બતાવવા માટે આ મુમુક્ષુને કરવાનું. હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. મારી બધી જ આરાધના સાધના જે કંઈ હું કરું એનું લક્ષ્ય મારે મારા આત્મ સ્વરૂપને જાણવું છે. અદ્રશ્ય છે, અમૂર્ત છે, અરૂપી છે, કેવી રીતે જાણવું? લક્ષણથી, ગુણથી, ધર્મથી. કોણે બતાવ્યા? જેણે આત્મત્વ પ્રાપ્ત કર્યું છે એવા અનંતા જ્ઞાનીઓએ બતાવ્યા છે. એનો સહારો લે, એનો આશ્રય લે, એનું અવલંબન લે. જ્ઞાનીઓએ જેવો આત્મ જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, એવો જ કર્યો છે. શ્રી તીર્થંકરે આત્મસ્થર સ્વરૂપ થઈને તે આત્મા યથાસ્થિતપણે જે પ્રકારે કહી શકાય તે પ્રકારે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરને અમે નમસ્કાર કરીએ છીએ. તો તીર્થંકર પરમાત્માએ, સર્વજ્ઞ પરમાત્માએ, વિતરાગ પરમાત્માએ આત્મા બતાવ્યો છે, અનંતા જ્ઞાનીઓએ આત્મા ગાયો છે. દેહના માટે તો ઘણા પુસ્તકો લખાણા છે, આખું મેડિકલ સાયન્સ એ દેહ ઉપર જ આધારિત છે. અને આપણે કહી કે વિજ્ઞાન કેટલું આગળ વધ્યું, વિજ્ઞાન કેટલું આગળ વધ્યું, જુઓ કેટલા કેટલા રોગ અને કેટલા કેટલા એના ઉપચાર, કેટલી કેટલી એની સારવાર, આપણે એનો મહિમા ગાવામાંથી નવરા થતા નથી. અને રોજોરોજ નવી શોધખોળ થાય છે અને રોજોરોજ ચમત્કાર. તમારે આ થયું હોય તો આમ મટી જાય, આ થયું હોય તો આમ મટી જાય, છતાં રોજ માણા મરે. રામનાથ પરામાં એકેય સંખ્યા ઓછી થતી નથી. આ દેહનું શાસ્ત્ર છે અને આ આત્માનું શાસ્ત્ર છે. જ્ઞાનીઓએ આવો અરૂપી અદ્રશ્ય અમૂર્ત આત્માનો શાસ્ત્ર, આત્મા જાણ્યો, એના લક્ષણ બતાવ્યા, એના ગુણ બતાવ્યા, એનો ધર્મ બતાવ્યો, એ તત્વ બતાવ્યું, કેવું બતાવ્યું, પરિપૂર્ણ બતાવ્યું. હવે આમાં શું શોધખોળ થાય? આ તો અંતિમ છે. સર્વજ્ઞનું જે સંશોધન છે તે તો અંતિમ છે. આ બધા અધુરિયાનું હજી હાલે, હજી કાલ નવી શોધ થવાની છે. શરીર માટે, શરીરના રોગ માટે, શરીરને ઉપચાર માટે નવી નવી શોધો ચાલ્યા કરશે. પણ આત્મ પ્રાપ્તિ માટે તો અનંતા જ્ઞાનીઓ જે માર્ગ કહી ગયા તે એક જ છે, એમાં કાંઈ ફેરફાર થાય નહીં. આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કો. હે મુમુક્ષુ, આ જ્ઞાનીઓએ અનંતા કાળ પહેલા જે પહેલો સિદ્ધ થયો હશે, કોણ થયો હશે ખબર નથી. અમને તો આ ચોવીસીની અંદર એવા ભાગશાળી છે નમૂનાઓ કે પેલા તીર્થંકરનું નામે આવડતું નથી, તો હવે અનંત તીર્થંકરની ક્યાં અમારે વાત કરવી કે ગઈ ચોવીસીના કોણને, એના પહેલા કોણ? આ તો પરંપરા છે. તો પેલો સિદ્ધ કોણ? પેલો સિદ્ધ અનાદિ છે, આત્મ સ્વરૂપ જ છે. એને પણ કહે છે કે આ માર્ગ એને જે કહ્યો છે એ જ અમે કહીએ છીએ. આ 21મી સદીમાં આવનાર આત્મજ્ઞાની હશે કે હવે પછી જે થનારા હશે, બધા એક જ આત્મ તત્વની વાત કહેશે, માર્ગ ભેદ નહીં કોઈ. એવું કહે છે કે હે મુમુક્ષુ, આત્માને જાણ, જે સનાતન છે, જે સત્ય છે, જે અપરિવર્તનીય છે, જે નિત્ય છે, જે શાશ્વત છે, જેના સ્વરૂપમાં કોઈ ફેર નથી, જેના ગુણધર્મમાં કોઈ ફેર નથી, એને તું જાણ તો શું થશે? એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને લોકાલોકનું સ્વરૂપ રોજ બદલાતું છે. ગઈકાલે લોકનું સ્વરૂપ હતું એ આજે નથી. આજે આકાશમાં ગ્રહ નક્ષત્રની જે સ્થિતિ હતી આજ રાત્રે, એ આવતી રાત્રે નહીં હોય. અને ક્યારેક ક્યારેક વિજ્ઞાનીઓ, ખગોળશાસ્ત્રીઓ કહે છે કે આ સ્થિતિ તો હજારો વર્ષ પછી આ પાછી આવી છે એમ, એના ગણિતથી. પણ એ સર્વાંશે નહીં, અમુક તારાને, અમુક નક્ષત્રને અનુલક્ષીને જ કીધી છે, કંઈ આખા નક્ષત્રની વાત કીધી નથી. થઈ જ ન શકે. પડે પડે પલટાતો આ લોકાલોક, આ વિશ્વ એક ધારું, એક સદાય રહી શકે નહીં, એવો તો વસ્તુનો સ્વભાવ છે. એવાની અંદર આવા લોકાલોકને સાહેબ જાણવો હોય તો રોજેરોજ શું કરવું? જ્ઞાનમાં વધારો કરવો? રોજ દૂરબીન લઈને બેસવું? તો કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને. આ વિતરાગ પરમાત્મા જાણે છે લોકાલોકના તમામ સ્વરૂપને, તમામ પદાર્થને, એની ત્રણ કાળની પર્યાયો સહિત જાણે છે. કેમ જાણે છે? એને આત્માને જાણ્યો છે માટે. એગમ જાણે સવમ જાણે, આ મહાવીરના બોધની શરૂઆત ત્યાંથી થાય છે. મનસુખલાભ સૂર્યરામ ત્રિપાઠીને કૃપાળુ દેવે પત્ર લખ્યો, પ્રખર વેદાંતી છે અને મહાન સાહિત્યકાર છે. ગોવર્ધનરામ ત્રિપાઠીના કાકા હતા, સરસ્વતી ચંદ્રના ગ્રંથ લખનાર જે હતા એના, એણે કહ્યું એ ગુજરાતનો શાશ્વત. એ સારસ્વતને પણ એ કહે છે કે ભાઈ, મહાવીરના બોધનો પ્રારંભ અહીંથી થાય છે કે એગમ જાણે સબમ જાણી, એક આત્માને જાણીશ, સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ એક આત્મ પ્રાપ્તિ છે. તારે બધાને જાણીને કરવું છે શું? તો કે આત્માની પ્રાપ્તિ. જીવ ત્યાં સુધી એ પોતાનું શાશ્વત સુખનો અનુભવ ન કરી શકે જ્યાં સુધી એને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ ન થાય, આત્મત્વની પ્રાપ્તિ ન થાય, અને આખું સૃષ્ટિ તારા ઘરને આંગણે આવીને ઉભી રહે તો પણ શાંતિ સમાધિનું કારણ બની શકે નહીં. જગતનો કોઈ પદાર્થ આ જીવને સુખ આપી શકે નહીં. સુખ એ જીવનો પોતાનો ગુણ છે, પોતાનો ધર્મ છે, અને એ આત્માના દ્રવ્ય સાથે અવિનાભાવી રૂપે જોડાયેલો છે. એક વિના બીજું ન હોય એવી રીતે જ્યાં સુખ છે ત્યાં આત્મા છે, જ્યાં આત્મા છે ત્યાં સુખ છે. આવો તો એનો સંબંધ છે, અવિનાભાવી સંબંધ છે. તો આખરે પ્રાપ્ત તો એ જ કરવું છે. પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે. ઉત્તરાધ્યયન સૂત્રની અંદર મહાવીરે આ લોકનું સૃષ્ટિનું સ્વરૂપ આપતા જીવનું સ્વરૂપ આપ્યું કે કેમ ચાલે છે સંસાર, તો કે પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે અને સુખને માટે જ પ્રયત્ન કરે છે. પણ મુશ્કેલી એ છે કે સુખને બદલે દુઃખના પોટલા બાંધીને જાય છે. જ્યારે જાય છે ત્યારે સામાનમાં સુખ છે, દુઃખ. કારણ કે એને સુખનું સ્વરૂપ શું, એ સુખની પ્રાપ્તિનો મૂળ સ્થાન શું, સ્ત્રોત શું, એને ખબર નથી. અને આવું સુખ જેણે અનંત અવ્યાપાદ સુખનો જે સ્વામી છે એને શરણે ગયો નથી, એનું આલંબન લીધું નથી, એની વાત એને ધ્યાન ધરી નથી, અને એના વચનમાં એને કંઈ વિશ્વાસ આવતો નથી. એને તો જે પોતાની સામે પદાર્થો દેખાય છે, વસ્તુ દેખાય છે, એ સમજે છે કે આ પદાર્થનો ભોગ કરું તો સુખ મળે, આ વસ્તુની માલિકી કરું તો મને સુખ મળે, આ મારું થઈ જાય તો મને મળે, બસ આની અંદર જ અજ્ઞાનમાં છે. તો કે છે એને આત્મક સુખની પ્રાપ્તિ માટે તો જીવનો પુરુષાર્થ અનંતકાળ સુધી ચાલુ રહેશે. સુખ નહીં મળે, સુખ ત્યારે જ મળશે કે જ્યારે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થશે ત્યારે. તો બધું જાણવાનું ફળ, બધું મેળવવાનું ફળ, બધું પ્રાપ્ત કરવાનું ફળ, બધો જ પુરુષાર્થ કરવાનું ફળ એક આત્મ શાંતિ, એક આત્મ સમાધિ, એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. જો આ જ્ઞાનીનો ઉપદેશ એટલો કરુણાસભર, એટલો ભાવસભર છે, આપણા માર્ગને કેટલો ટૂંકો કરે છે. એ કહે છે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. આ જીવને શેની બળતરા છે? જે જે ભાવો જાણવાની, ભાવો એટલે પદાર્થ, એનું પર્યાય સ્વરૂપ, જુદું જુદું સ્વરૂપ, પૂતગલ છે પણ પૂતગલના અનેક રૂપો છે, એના ભાવ છે, બસ એ જ મેળવું. આ વધારે સારું છે, આના કરતાં આ સારું છે, આ બ્રાઇટ લાગે છે, આ શાઇનિંગ છે, આ જરા વધારે આની છાપ સારી છે, આનું આમ છે તેમ છે. આ બધા આત્માના ભાવો છે કે અનાત્માના? આત્માથી છે કે આત્માથી જુદા છે? તો કે આત્માથી જુદા એવા બધા પદાર્થો છે, જે સંસારના પદાર્થો છે, પૌદ્ગલિક છે, જે ઓળખાણ એક જ. આ પદાર્થો અનંત છે, આની ગણતરી કરીશ, આના નામ દઈશ તો કંઈ પાર આવે એમ નથી, પણ પૌદ્ગલિક છે. પૂતગલ પદાર્થના સંઘાતથી, મેળવણીથી એની રચના થઈ છે. ઇટ હેઝ બીન પ્રોડ્યુસ્ડ, ઇટ હેઝ બીન મેન્યુફેક્ચર્ડ. એ કમ્પોઝિશન છે, મેળા છે, સંયોજન થયું છે, મેળવણી થઈ છે. જુદા જુદા પદાર્થોને મેળવવાથી જે પદાર્થ નિર્માણ થયો છે આ સાયોગિક પદાર્થ છે, અને પૌદ્ગલમાં જ સંયોગ હોય એ પૌદ્ગલિક પદાર્થ છે. પૌદ્ગલિક પદાર્થ, તમામ પદાર્થો જડ જ હોય, ગમે તેટલી એની યોજના કરવામાં આવે અને આપણને લાગે કે હું તો લાઈવ છે, પણ એ લાઈવ છે કે ડેડ છે? ટીવી લાઈવ લાગે ને, ટેલિફોન લાઈવ લાગે ને, મોબાઈલ લાઈવ લાગે, એની અંદર એમના પ્રોગ્રામ સિવાય કંઈ આવે ખરું? ગમે તેવું કોમ્પ્યુટર હોય અને ગમે તેવું ટીવી હોય, પણ એની ચેનલ સિવાય બીજું કંઈ આવે ખરું? અને આપણું જે કાંઈ પેલું છે મૂક્યું હોય સેજ કેવું, એની અંદર એ ચેનલ ન આવતી હોય અને આપણી ઈચ્છા છે એના આવવું જ જોઈએ, કેમ ન આવે? ન આવે, આ જળ છે. જે આપ્યું હોય એ જ આવે, જે પૂર્યું હોય એ જ આવે, જેવો પ્રોગ્રામ ફિટ કર્યો હોય એવું જ થાય, એમાં કાંઈ નવું ન થાય. કેમ કે એનામાં કોઈ સ્વયંસ્ફૂર્ણ નથી. આપણે કહે કે ટીવી બોલ આ લાવી દે તો એ સાંભળે, લાવી દઈએ, એનામાં તાકાત તો ઘણી છે, આપણે આપવું પડે તો એ રિપ્રોડ્યુસ કરી દે, બાકી લાવી શકે નહીં. લાઈવ ન બને, પૌદ્ગલિક તમામ રચનાઓ જડ છે, પૌદ્ગલિક તમામ રચનાઓ જડ છે, આત્માથી જુદી છે, આત્મા ચેતન છે. અને કૃપાળુદેવે એક પત્રમાં સરસ કહ્યું, અને આપણા જ્ઞાની પુરુષોએ પણ, કે આખા જગતની અંદર દ્રવ્ય તો છ, એમાં માત્ર એક જીવ દ્રવ્ય છે એ જ ચેતન, બાકીના પાંચે પાંચ દ્રવ્ય જળ, અજીવ. આકાશ અજીવ, ધર્માસ્તિકાય અજીવ, અધર્માસ્તિકાય અજીવ, પૂદગળ અજીવ, કાળ અજીવ, અને આત્મા જીવ. ચેતન એક જ છે, બાકીના તમામ, આત્મા સિવાયના તમામ પદાર્થો એ જડ છે. એટલે બહુ સરળ છે આપણા માટે, આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, તું પાછો ફર. તારું કુતૂહલ ઘણું છે, ઉત્સુક પરિણામ ઘણા છે, આ જાણી લઉં, તે જાણી લઉં, આ શું છે, આ શું છે, અહીંયા શું છે, અહીંયા શું છે. એ બધા જ પદાર્થોમાં જે કંઈ પરિવર્તન થઈ રહ્યું છે, જે બદલાયા કરે છે, આખી સૃષ્ટિ બદલાયા કરે છે, આત્મા સિવાયના પદાર્થો છે. અને એનું એ સ્વભાવ છે કે એક રૂપે રહી ન શકે, એ સ્થિર ન રહી શકે, બદલાય જ કરે. ગમે તેવું મકાન બાંધીએ એ ખંડેર થાય જ, ગમે તેવો દાગીનો સરસમાં સરસ લાવીએ તો પણ એ ક્ષીણતાને પામે જ. ગમે તેવું કપડું શાઇનિંગવાળું લીધું હોય, પાંચ પંદર દીએ એની ઝાંખપ આવતી જ જાય. આ પદાર્થનો ધર્મ છે, પદાર્થનો ધર્મ છે. આત્મા અનંતકાળ સુધી રહીએ તો ઝાંખો પડે, પ્રદેશો ઓછા થાય, એનો એકય ગુણધર્મ ઓછો વધતો થાય. એ જ્યારે મુક્ત થાય ત્યારે પરમાત્મા જેવો જ થાય. સર્વ જીવ છે સિદ્ધ સમ, આજે સિદ્ધ નથી, પામરમાં પામર અને પાંગડામાં પાંગડો છે, પણ જે દી સિદ્ધ થાય તે દી સિદ્ધ સમાન જ થાય, જરાય નબળો ન થાય, કારણ કે એનો એકય ગુણ ઓછો થયો નથી, એનો એકય ધર્મ ઓછો થયો. આવી આત્માની તાકાત નિરંતર શાશ્વત, અને આ જગતના પદાર્થો એક પણ પદાર્થ એવો નથી. કેવા કેવા મોટા લોકોએ પોતાના મહેલ મહેલા તો બનાવ્યા હતા, બધા ખંડેર છે, ઇતિહાસનો અત્યારે ભાગ બની ગયા છે, અને હેરિટેજ કહેવામાં આવે છે. હેરિટેજ એટલે પુરાતત્વ ખાતાની વાત છે, જોવા જાઓ હવે, બાકી તો કાંઈ રહ્યું નહીં, એનું મૂળ જાહો જલાલી આવી હતી એ કહેવાય, પણ મૂળ કેવી હતી એ જેને જોઈ હશે એવી હશે, આપણે તો કલ્પના કરવા સિવાય કાંઈ નથી. સર્વ ભાવોને જાણવાની વારંવારની ઈચ્છાથી, શબ્દ મૈકો છે વારંવારની, આ જીવ વારંવાર શું કરે છે? વારંવાર પરભાવોને જાણવાની ઈચ્છામાં ને ઈચ્છામાં આખું આયુષ્ય, આખું જીવન વ્યતીત કરે છે. જ્ઞાની કહે છે એમાંથી તું નિવર્ત, નિવર્તવું એટલે પાછા ફરવું, અટકવું, વિરમવું, થોભવું. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, અટક, અને એક નિજ સ્વરૂપને વિશે દ્રષ્ટિ દે. માત્ર તારું સ્વરૂપ, પરભાવનું સ્વરૂપ નહીં, તે એને કોઈથી જોયું નથી, એના માટે ક્યારે વિચાર નથી કર્યો, એની અદ્ભુતતા, એની ચમત્કૃતિ, એનો મહિમા, એનો ગૌરવ, એની ગરિમા ક્યારે તારા લક્ષમાં આવી નથી, અને ક્યારે તારા ચિંતનનો વિષય એ થયો નથી. દ્રષ્ટિ દે, દ્રષ્ટિ, આ જીવ જો દ્રષ્ટિ આપે, કૃપણદેવ લખ્યું છે કે નજરાયો નથી, એકવાર દ્રષ્ટિ પડે તો એવો નજરાઈ જાય કે પછી દ્રષ્ટિ ત્યાંથી ખસે નહીં. પણ ભાઈ એકવાર તું તારા સામે તો જો, તારા મહિમાને તું ઓળખ, પણ તું તારી સામે જ જોતો નથી. અરીસામાં જોશ તેથી તારું આ થોભડું દેખાય છે, દેહ દેખાય છે, આત્મા દેખાતો નથી. અરીસો દેહનું પ્રતિબિંબ પાડે છે, મારે આત્મા જોવો છે તો લેને હવે હું નથી જોઈ શકતો, તો અરીસો રાખું, અરીસાથી પણ આત્મા દેખાતો દેહ, જેથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. અદભુત વાત છે, ખૂબ વિચારણા માંગી લેશે, અવસરે વિચારીશું.